તારીખ 29/1/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 55.
જ્ઞાન સાકાર છે અને અનુભવ છે. જ્ઞાન મોક્ષણથી આત્માની ઓળખાણ થાય છે અને આત્માને ઓળખવા માટે જ્ઞાન લક્ષણ સિવાય બીજા કોઈ પણ અન્ય લક્ષણથી ઓળખાણ ન થઈ શકે એની ચર્ચા છે. તો ઉપર એ વાત લઈ લીધી કે કેટલાક લક્ષણો અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ સહિત છે, ચેતના સામાન્ય છે, પ્રગટ નથી. અને ચેતનાના વિશેષો જ્ઞાનને દર્શન પ્રગટ હોવા છતાં દર્શનનો પર્યાય અત્યંત સૂક્ષ્મ છે, નિરાકાર છે, તેથી તે પ્રગટ ખ્યાલમાં આવે, અનુભવથી ખ્યાલમાં આવે એવો પ્રકાર નથી. જ્યારે જ્ઞાન સાકાર છે અને અનુભવ ગોચર છે, જો ઓળખાણના કાળમાં પણ અનુભવનો આધાર લેવામાં આવ્યો છે. ઓળખાણ માટે અનુમાનનો આધાર નથી લીધો, પણ અનુભવનો આધાર લીધો છે. સાકાર છે એટલે અહીંયા જેનું સ્વરૂપ બરાબર ચોક્કસ થઈ શકે સમજણમાં એને અહીંયા સાકાર કહે છે. સાકાર એટલે ક્ષેત્રફળ નહીં, ક્ષેત્રફળનો આકાર નહીં. સાકારનો અર્થ અહીંયા ચોક્કસ સ્વરૂપ સમજી શકાય, સ્વરૂપને ચોક્કસપણે સમજી શકાય એવું એવું જ્ઞાનની અંદર છે અને દર્શનની અંદર નથી એમ કહેવું છે. જ્ઞાન સાકાર છે, સમજી શકાય એવું છે સ્વરૂપથી, મળી અનુભવ ગોચર પણ છે, અનુભવમાં પણ છે જ્ઞાન. જ્ઞાનનો અનુભવ થાય છે, સર્વ જીવોને પોતાના જ્ઞાન પર્યાયનો અનુભવ થાય છે, મળી તે જ જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ પણ વ્યાપ્ત છે. બીજા ગુણોની પર્યાયો વિપરીતપણે પરિણમેલી હોવાથી એમાં સ્વભાવ વ્યક્ત નથી. એ જ્ઞાન એવો ગુણ છે કે અજ્ઞાન દશામાં પણ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ વ્યક્ત છે અને વ્યાપેલો છે. વ્યક્ત છે એટલે પ્રગટ છે, વ્યાપેલો, પ્રગટ વ્યાપેલો છે. હા, અજ્ઞાન દશામાં પણ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ પ્રગટ છે અને વ્યાપેલો છે. પણ એ દ્રષ્ટિકોણથી કદી પણ જ્ઞાનને તપાસ્યું નથી, પોતાના જ્ઞાનનું અવલોકન કર્યું નથી પોતાના જ્ઞાન દ્વારા. કારણ કે અવલોકન કરનાર જ્ઞાન છે, અને જ્ઞાન પોતે જ પોતાનું જ્યારે અવલોકન કરે ત્યારે એમાં રહેલો એનો જે પ્રગટ સ્વભાવ, વ્યાપેલો સ્વભાવ, એવી રીતે સમજાય છે, નીચે લીધું છે, કે જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યક્ત પર્યાયમાં વ્યાપેલો છે તેવો જ જ્ઞાન સ્વભાવ સામાન્ય અવ્યક્ત દ્રવ્યમાં પણ વ્યાપેલો હોવાથી જ્ઞાન દ્વારા જ આત્મસ્વભાવ ઓળખી શકાય છે. એટલે અહીંયા તર્ક અનુમાન લગાડવાની જરૂર રહેતી નથી. ઓળખવું છે મૂળ ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપને, અને એ અવ્યક્ત છે. તો અવ્યક્ત હોય એમાં તો કાં તો અનુમાન લગાડવું પડે, કાં તો કાંઈ તર્ક કરવો પડે, કાં તો શાસ્ત્ર કહે માની લેવું પડે. એમ આગમ પ્રમાણ, તર્ક પ્રમાણ, અનુમાન પ્રમાણ ન્યાયથી નક્કી કરવું પડે. ભાઈ આમ જ ન્યાયથી બેસે છે, બીજી રીતે ન્યાયથી બેસતું નથી. એમ ન્યાય, આગમ, તર્ક, અનુમાન, આ બધા જે પ્રમાણો છે એ બધા પ્રમાણ કરતા અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ હોવાથી અહીંયા અનુભવ પ્રધાનતાથી એ વાત લીધી છે. શાસ્ત્રો તો આત્માને જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વરૂપી કહે છે. તર્કથી, ન્યાયથી, બધી રીતે, અનુમાનથી આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ બેસે છે. પણ એથી વધારે બળવાન પ્રમાણ છે. અને ઓળખાણ એવી થાય કે જેને લઈને એને ક્યાંય શંકા ન પડે અને નિશંકતા ઉત્પન્ન થાય, એ રીતની આ ઓળખાણ થાય એવો અહીંયા મુદ્દો છે. જ્ઞાન સ્વભાવ સામાન્ય વ્યક્ત દ્રવ્યમાં વ્યાપેલો છે, જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યક્ત પર્યાયમાં પણ વ્યાપેલો છે. જ્યારે જ્ઞાન પર્યાયમાં રહેલા જ્ઞાન સ્વભાવને જોવામાં આવે છે ત્યારે પર્યાયનો ભેદ જ્ઞાનમાં આવતો નથી. એવો સ્વભાવ જ્યારે દ્રવ્યમાં જોવામાં આવે છે ત્યારે દ્રવ્યનો ભેદ પણ જ્ઞાનમાં રહેતો નથી. સ્વભાવ દ્રવગુણ પર્યાયમાં છે છતાં દ્રવગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ છે. સ્વભાવ દ્રવગુણ પર્યાયમાં વ્યાપક છે છતાં દ્રવગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ છે. સ્વભાવ સ્વભાવ છે, આ રીતે સ્વભાવની ઓળખાણ થાય છે. અને તે દ્રવગુણ પર્યાયમાં વ્યાપેલો હોવાથી દ્રવગુણ પર્યાયનું જ્ઞાન પણ, એનો નિર્ણય પણ થઈ જાય છે. એ વિશે આગળ આવશે થોડો. તેથી જ્ઞાન દ્વારા જ આત્મ સ્વભાવ ઓળખી શકાય છે. તેથી સમયસાર આદિ પરમાગમોમાં જ્ઞાનને જ મુખ્ય કરીને આત્માનું તત્વ કહ્યું છે. એટલે એ સમજાવવા માટે, ઓળખાવા માટે જ્ઞાનને જ મુખ્ય કરીને આત્માનું તત્વ કહ્યું છે. આત્મન તત્વમ, આત્માનું તત્વ કહી દીધું છે. અર્થાત આ કારણથી જ શાસ્ત્રોમાં આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ છે, નિર્દેશ છે. કે આત્મા એટલે જ્ઞાન માત્ર એમ જે કહેવામાં આવે છે એનું કારણ કે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વરૂપે આત્મા ઓળખી શકાય છે, સમજી શકાય છે, એ કારણ છે. જ્ઞાનની જે પર્યાય છે એમાં જાણવાનો સ્વભાવ શું, આ દ્રષ્ટિકોણથી અવલોકન ચાલવું જોઈએ. ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણક સ્વભાવ શું, જાણવાની શક્તિ શું, એ રીતે એનું સંશોધન અથવા અવલોકન થાય તો જ્ઞાન સ્વભાવ સમજાય છે. સ્વભાવની દ્રષ્ટિએ જોવું જોઈએ કે આમાં સ્વભાવ શું છે તો સ્વભાવ સમજાય છે. કોઈ પણ ચીજને એનો સ્વભાવ તો હોય છે ને, તો જ્ઞાનની પર્યાયને જ્ઞાનની શક્તિરૂપ સ્વભાવ છે, શક્તિની વ્યક્તિ છે. જ્ઞાનની જે વ્યક્તિ છે એ શક્તિની વ્યક્તિ છે. એમાં શક્તિને જોવી જોઈએ, શક્તિને, એ સ્વભાવ છે. જેમ કે અનુભવ પ્રકાશમાં એક બે જગ્યાએ એવી વાત આવે છે કે જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં સ્વભાવ શક્તિનું અવલોકન કરવું, સ્વભાવ શક્તિને જોવી આવે છે. અચ્છા, એમાં લીધું હશે અને એક એવી પણ વાત આવે છે અનુભવ પ્રકાશમાં કે આ જ્ઞાન વાનગીને ઓળખી ઓળખીને અનંત સંતો અજર અમર થયા. વાનગી એટલે લક્ષણ, વાનગી એટલે સેમ્પલ. જ્ઞાનની એક પર્યાય છે એનો સેમ્પલ છે, પણ સેમ્પલ ઉપરથી જેમ આખી આખો દાગીનો આખી ગુણ આવી છે, આખો તાકો આવો છે, સેમ્પલ જ લાવે છે ને લોકો, એના ઉપરથી ગમે એટલો માલ હોય તો આવો જ છે એમ નક્કી થાય, આખી ઘાસડી આવી છે એમ નક્કી થાય, અનાજ કે ખાંડ હોય તો ગુણ આખી આવી છે એમ નક્કી થાય છે, એમ સીધું પૂરા પદાર્થ ઉપર લક્ષ જાય છે. એક સેમ્પલ ઉપરથી નમૂના ઉપરથી આખા પદાર્થ ઉપર લક્ષ જાય છે ને. ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી તેવી વિધિનું નિરૂપણ છે. એ અવતરણ ચિહ્ન કર્યું છે એ અનુભવ પ્રકાશનું વચન છે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી એ વિધિ છે જાણવાની. એ વિષય તો વિસ્તારથી આમાં ચર્ચો છે, કેવી રીતે ઓળખાણ કરવી એ વિષયનો વિસ્તાર કરેલો છે. અહીંયા તો એક સામાન્ય એની પીઠિકા બાંધી છે કે જ્ઞાનની વ્યક્ત પર્યાયમાં સ્વભાવાંશ વ્યક્ત છે, એવો જ સ્વભાવ દ્રવ્ય સામાન્યમાં વ્યાપેલો છે, તેથી કોઈ કલ્પના કરવી પડતી નથી હનુમાનમાં કે આવો 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 જ્ઞાન સ્વભાવ છે, એમ કલ્પના કરવી પડતી નથી. જેવું દ્રવ્યનું પ્રયોજનભૂત લક્ષણ છે એ બધું લક્ષણ જ્ઞાનની અંદર છે. કષાયનો અભાવ સ્વભાવ જ્ઞાનમાં છે એટલે જ્ઞાન સુખરૂપ છે, પ્રત્યક્ષતા જ્ઞાનમાં છે, વેદકતા જ્ઞાનમાં છે, ઉર્ધતા જ્ઞાનમાં છે, વ્યાપકતા જ્ઞાનમાં છે. અને જ્ઞાન જ્ઞાન રૂપે સર્વથી ભિન્ન જ રહે છે, સદાય જ્ઞાન રૂપે જ રહે છે, કોઈની સાથે જ્ઞાન ભળતું નથી. અનેક જ્ઞેયોને જાણવા છતાં જ્ઞાન કોઈની સાથે એનું મિશ્રણ થઈ જતું નથી. એ રીતે જ્ઞાન દ્વારા જ આત્મા ઓળખી શકાય છે, એ કારણે પરમાગમોમાં જ્ઞાનને આત્માનું તત્વ કહ્યું છે, અથવા આત્માને જ્ઞાન માત્રપણે નિર્દેશ કરેલો છે. હવે અહીંયા એની ઓળખનાર જીવની ભાવ ભૂમિકાનું થોડું વર્ણન છે કે જે જીવને સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના હોય, જે જીવને સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના અને અપૂર્વ અંતર જિજ્ઞાસા, જિજ્ઞાસાનો બોલ આપણે કાલે ચાલી ગયા, અપૂર્વ અંતર જિજ્ઞાસા જેની હોય એ સહિત, આવી ભાવના ને આવી જિજ્ઞાસા સહિત જો જીવ આત્મ સ્વરૂપનો નિર્ણય કરવા અર્થે દ્રવ સૂતનું આલંબન દ્રવ્યસૂતનું અવલંબન મોક્ષાર્થી જીવ પ્રાય લે છે, તેમાં મુમુક્ષુની ભાવના કેવી હોય તેનું સ્વરૂપ આગળ પહેલા પ્રકરણમાં કહેવાઈ ગયું છે. ભાવનાનો વિષય કહેવાઈ ગયો છે, પણ આ શરત છે એની. શું વિષય પ્રગટ છે જ્ઞાનનો પર્યાય, સ્વભાવાંશ વ્યક્ત છે, પણ જેને સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના નથી અને આત્મ સ્વરૂપને ઓળખવાની કોઈ અપૂર્વ અંતર જિજ્ઞાસા ખુલી નથી, ઉઘડી નથી, એવો જીવ માત્ર બુદ્ધિ લડાવે, બુદ્ધિની પહોંચે પહોંચવા માગે કે આ જ્ઞાન પર્યાયમાં હું જ્ઞાન સ્વભાવને ઓળખી લઉં, નહીં ઓળખાય. કેમ કે ઓળખનાર જ્ઞાન છે, એ જ્ઞાનમાં અનાદિથી કષાય રસ અને દર્શનોની મલિનતા થી રંજાયમાન પણું છે, જેથી જ્ઞાન મેલું છે, સ્થૂળ છે અને સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવને ગ્રહણ કરી શકતો નથી. જ્ઞાન દર્પણ ચોખ્ખું હોય તો એમાં સ્વભાવનો પ્રતિભાસ આવે. જ્ઞાન પર્યાયરૂપ જ્ઞાન દર્પણ જો ચોખ્ખું હોય તો પોતાના સ્વભાવનો પ્રતિભાસ આવે, જો ચોખ્ખું ન હોય તો ન આવી શકે. એટલા માટે આ વાત પૂર્વ શરત રૂપે લીધી છે કે સ્વરૂપ પ્રાપ્તિની ઊંડી ભાવના અને અપૂર્વ અંતર જિજ્ઞાસા સહિત જો આત્મ સ્વરૂપનો નિર્ણય કરવા માટે કોઈ મોક્ષાર્થી જીવ દ્રવશ્રુતનું આલંબન લીએ છે તો એને જરૂર આત્મ સ્વરૂપ ઓળખાય છે. બે મુદ્દા જે લીધા ટૂંકાણમાં એ તો વાત કરવી છે, કેમ કે મોક્ષાર્થીનું સ્વરૂપ તો આખું પહેલા પ્રકરણમાં લઈ લીધું છે, કેટલા પડખા છે બધા, પણ મુખ્ય બે વાત લીધી છે પ્રારંભમાં જે છે. તો એમાં મુમુક્ષુની ભાવના કેવી હોય તે સ્વરૂપ આગળ કહેવાઈ ગયું છે. તે પ્રકારે ખરી ભાવનાપૂર્વક અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. અંતર જિજ્ઞાસા એટલે માત્ર માહિતી મેળવવાની ઉપર ઉપરની જિજ્ઞાસા નહીં, એટલે અહીંયા એને શબ્દ અંતર જિજ્ઞાસા રાખ્યો છે કે જે કુતૂહલ વૃત્તિથી માત્ર ઉપર ઉપરની જિજ્ઞાસાથી આત્મ સ્વરૂપ કેવું છે, આત્મા કેવો છે એ જાણવાની વૃત્તિ છે એ પ્રકારની, પણ પોતાને જરૂર ઊભી થઈ છે, વર્તમાન સ્થિતિ દુઃખદાયક છે અને આત્મસુખની જેની અભિલાષા છે એ જીવની વાત લીધી છે. હા, એટલું હોય તો જ્ઞાનમાં ભૂમિકાની નિર્મળતા ઉત્પન્ન થાય, જેમાં સ્વરૂપનું અવભાસન આવે, નેતર ન આવે, શુદ્ધતા અહીંથી શરૂ થઈ જાય છે. હા, ત્યારે છે પ્રગટ. જ્યારે સ્ફટિકની અંદર જાય ઉત્પન્ન થઈ છે ત્યારે સ્ફટિકની સ્વચ્છતા છે કે નહીં? જો સ્ફટિકની સ્વચ્છતા અને પારદર્શકતા ન હોય તો જાય જ ન પડે. ડોળું પાણી હોય તો પણ પાણીનો ચકચકાટ એમાં હોય કે આ પાણી છે એમ ખબર પડે, આ પાણી છે એમ ખબર પડે, એવો પાણીનો ચકચકાટ હોય છે. તો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે, આ ચોમાસાની અંદર પાણી ડોળા હોય છે, તળાવના નદીના પાણી ડોળા હોય છે. હવે સ્થિર પાણી હોય ત્યારે કાંઠે જે વૃક્ષો હોય એનું પ્રતિબિંબ એની અંદર પડે છે, પાણીની સપાટી ઉપર પાણીનું ઝાડનું પ્રતિબિંબ પડે. ડોળું પાણી છે ને કેમ પ્રતિબિંબ પડે છે? પાણી ડોળું છે છતાં પ્રતિબિંબ ઝીલે છે, કેમ કે એટલી એની જે સપાટી છે એની અંદર એ જાતનો ધર્મ છે. એમાં ડોળપ છે એ એક જુદી ચીજ છે અને સ્વભાવ જુદી ચીજ છે. આ એક વિશેષતા છે જ્ઞાનની, નથી દેખાતું એનું કારણ પણ આ છે કે ડોળપ છે, અને દેખાય છે એનું કારણ એ છે કે સ્વભાવ છે. શું નથી દેખાતો સ્વભાવ એનું કારણ કે ડોળાયેલું છે, દેખાય છે એનું કારણ કે સ્વભાવ પણ છે, બે છે. જો યથાર્થતા આવી જાય આ ભાવના અને જિજ્ઞાસાને લઈને તો આ જે ડહળપ છે એ એક બાજુ રહે છે અને સ્વભાવ ઓળખાય છે. શાસ્ત્રમાં સમયસારમાં એક એવો વિષય ચાલે છે કર્તા કર્મ અધિકાર, કે અજ્ઞાન દશામાં જીવ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરીને પરિણમે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે શું એટલે કે જ્ઞાનમાં ને જ્ઞાનમાં એ એમ અનુભવ કરે છે કે હું જ્ઞાન સ્વરૂપી નથી, હું જ્ઞેય સ્વરૂપી છું. પણ એ તો મિથ્યા છે, વસ્તુ તો એવી નથી, વસ્તુ તો જ્ઞાન જ છે. એટલે અજ્ઞાનીનું જ્ઞાન પણ ક્યારે જ્ઞાન રૂપે મીઠું નથી, પણ એને પોતાને એ રીતે અનુભવ નથી, પણ છે તો જ્ઞાન રૂપે. જો એ જ્ઞાન રૂપે છે એનો જ્ઞાન રૂપે અનુભવ કરવાનો પ્રયાસ કરે, અનુભવ કરવાને ચાહે અને પ્રયાસ કરે તો થઈ શકે, કેમ કે છે એટલે થઈ શકે છે. આ છે મંતા સુધી 95-96 ગાથામાં છે, કરતા કર્મમાં છે 95-96 ગાથામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો. ગાથામાં એવી ભાષા લીધી છે. જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે 92 છે મળી ગયો 93 ઉલટી વાત લીધી છે. જ્ઞાનનું જ્ઞાન હતો. અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો પોતે અજ્ઞાનમય થયો થકો કર્મનો કરતા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે કે જેમ ઈ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા, પૂદગળથી અભિન્નપણાને લીધે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ સુખ દુઃખ આદિરૂપ પૂદગળ પરિણામની અવસ્થા કર્મ વિપાક, પૂદગલ થી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ રાગ દ્વેષ વગેરે આત્માથી અભિન્નપણાને લીધે પૂદગલ થી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ કે તફાવત ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક જેમના રૂપે આત્મા વડે પરિણમવું જ અશક્ય છે. આત્મા શીત ઉષ્ણને જાણે પણ ટાઢો ઉનો થઈ શકે નહીં. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થતો, અથવા પોતે રાગ દ્વેષ સ્વરૂપે પરિણમો હોવાનું માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, શું કહ્યું, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કરતા પ્રતિભાસે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. શીત ઉષ્ણ રૂપે થઈ શકતો નથી એમ સ્વભાવથી જોવે તો જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, જ્ઞાન રાગદ્વેષ રૂપે નથી થતું. રાગદ્વેષ તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પણ રાગદ્વેષમાં હું પણ હું કર્યું છે એટલે જ્ઞાન ભૂલાઈ ગયું છે. જો જ્ઞાનમાં હું પણ હું કરે તો રાગદ્વેષ છૂટા છે એમ બરાબર જણાય, જ્ઞાન થી જુદા છે એમ બરાબર જણાય, છે પણ જુદા જ તે. કેમ કે જ્ઞાન રાગદ્વેષ રૂપે થઈ શકતું જ નથી, રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે જ્ઞાન થઈ શકતું જ નથી. જ્ઞાન તો જાણવા માત્ર પણ જ રહીએ છીએ. જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માનું છું ઇત્યાદિ એ રીતે કરતા થાય છે. જ્યારે પછી 23મે એમ લીધું છે કે જ્ઞાનને લીધે આત્માને રાગદ્વેષ સુખાદિ દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે તેઓ એકથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે શીત ઉષ્ણની માફક અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો થકો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું જાણું છું, રાગાદિ તો મારાથી ભિન્ન છે, જડત્વ રૂપે છે, પૂદગળ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. રાગથી જ્ઞાનથી ભિન્ન એવા રાગાદિ ન લીધા પણ જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ એમ લીધા છે. સમગ્ર અપી રાગાદેહ કર્મનો જ્ઞાન વિરુદ્ધ છે અકર્તા પ્રતિભાતી, હું એનો કરતા નથી એમ પ્રતિભાસે છે. જ્ઞાનમાં અહમ પણ આવવું આ મોટી વાત છે. ત્યારથી થાય છે, એ પહેલા ઓળખાણ થાય છે, એ જ્ઞાન લક્ષણ થી ઓળખાણ થાય છે. જ્ઞાન લક્ષણ થી ઓળખવા માટે એકવાર એને ઊંડી ભાવના અને અપૂર્વ જિજ્ઞાસામાં આવે તો ઓળખાણ સુધી પહોંચે, તો ઓળખાણ થાય, આટલી પરિણામની ભૂમિકા છે. જેમ કેવળ જ્ઞાન શુદ્ધોપયોગ વગર ન થાય, કોઈ જીવને એવું ન બને કે પૂર્વે શુદ્ધોપયોગની શ્રેણી ન માંડે અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. આવો જ ક્રમ હોય, કોઈને અશુદ્ધ ઉપયોગ ચાલતો હોય ને કેવળ જ્ઞાન પ્રગટે, એવું ત્રણ કાળમાં ના બને. કેમ કે કેવળ જ્ઞાન સર્વશુદ્ધિ છે, એમ અહીંયા જે સ્વભાવને ઓળખવો છે એ સ્વભાવને ઓળખવા માટે એની યોગ્ય તો નિર્મળતા જોઈએ કે ન જોઈએ. હવે બીજો એનો પ્રતિપક્ષ વિચારી લઈએ એટલે બહુ ચોખ્ખું થઈ જશે આ વિશે, કે જો આત્મ સ્વરૂપની ઊંડી ભાવના નથી હોતી ત્યાં સુધી જીવને અનાત્માની ઊંડી ભાવના ઊભી છે તો ક્યાંથી આત્મા ઓળખાશે? જેને આત્મ સ્વરૂપની અપૂર્વ અંતર જિજ્ઞાસા નથી એને બાહ્ય પદાર્થની અધિકતા, વિસ્મયતા, આશ્ચર્યતા અને જે એનું મૂલ્ય છે એ અનાદિથી ઊભું છે. જગતના પદાર્થો મહિમા ઊભી છે એટલે એનો રસ ઊભો છે. એવી સ્થિતિમાં જ્ઞાન કેવી રીતે પોતાના સ્વભાવને ઓળખે? કેમ કે જ્ઞાન જ પોતે એ બાજુ ધસે છે. પછી જેની ભાવના છે અને જેની મહિમા છે એમાં રસ લે છે જ્ઞાન, તો એમાં જ્ઞાન પોતાને કેવી રીતે ઓળખે? તો એનો પ્રારંભ જ આ રીતે છે કે પોતાને પોતાની ઊંડી ભાવના અને પોતાને પોતાની અપૂર્વ અંતર જિજ્ઞાસા, આ બે પ્રકાર પરિણામમાં ઉત્પન્ન થાય અને એ જ્ઞાન લક્ષણથી આત્માને જ્ઞાનમાં અવલોકન શરૂ કરે, શોધ શરૂ કરે તો એને અવશ્ય જ્ઞાન સ્વભાવી આત્માની ઓળખાણ થાય, અખંડ સ્વભાવી આત્માની ઓળખાણ થાય. તો કોઈ એમ કહે કે એવું કરીએ છીએ પણ હજી કાંઈ પત્તો ખાતો નથી, તો એને એને માટે એક વાત લીધી છે કે તને પ્રયત્ન કરશ તો અને નથી ઓળખાતું કે નથી સફળ થવાતું તો એ પરિસ્થિતિમાં તારી પરિસ્થિતિ કેવી છે? એનો વિષય અહીંયા એક લીધો છે કે તે પ્રકારની ખરી ભાવના પૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ સમજવા આ સંબંધમાં પૂજ ગુરુદેવનો એક 90 નંબરનો બોલ પરમાગમસારમાંથી નાખેલો છે. જેમ સિંહ ચારેક ઓર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, ભય છે ને એમ અહીંયા અનંત ભવભ્રમણની તલવાર માથે લટકે છે આ ભય છે. શું? અહીંયા જેમ સિંહ નો ભય છે કે સિંહ ખાઈ જશે, તારે બાજુ સિંહ ફરે છે, ક્યારે સિંહ એને તો માણસની ગંધ આવે ને ક્યારે આપણી બાજુ આવી અને મારી નાખશે શું ખબર પડે, એ નિરાંતે કેવી રીતે સુઈ શકે? જંગલમાં આવી ચીડ્યા હોય કોઈ કારણસર, ભૂલા પડી ગયા હોય અને ચારેક ઓર સિંહ ફરતા દેખાય, ત્રાડ દેખાય, ન દેખાય તો એની ત્રાડ સંભળાય, એને ઊંઘ કેવી રીતે આવે? એમ જેને ભવ અનંત ભવ ભ્રમણ માથે ઊભું છે એને 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 ઊંઘ કેમ આવે એમ પૂછે છે. પેલું તો એક જ મરણ છે, સિંહ ખાઈ જાય તો એક ભવ, એક મરણનો સવાલ ઊભો છે, અહીંયા અનંત મરણનો સવાલ ઊભો છે. હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય, પાછળ પડી હોય પોલીસને, આને પકડીને મારી જ નાખવાનો છે અને જેમ ઊંઘ ન આવે એ ભયનો જ બંને દ્રષ્ટાંત ભયના લીધા છે. તેમ તત્વ નિર્ણય એટલે આત્મતત્વનો સ્વરૂપનો નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. બીજી ભાષામાં એમ પણ કહેવાય છે કે માથામાં કીડા પીડ્યા હોય તો ઊંઘ કેમ આવે? જીવડા કરતા હોય માથામાં તો કોઈ રીતે એને ચેન પડે નહીં, ઊંઘ આવે નહીં. એમ જ્યાં સુધી સ્વરૂપનો પત્તો ન લાગે ત્યાં સુધી એક વાર તો માથું ખરાબ થઈ જવું જોઈએ. પત્તો લાગવા માટે પ્રયત્ન કરે ને પત્તો ન લાગે ત્યારે એનું માથું ખરાબ થાય જ થાય, જો ખરેખર પ્રયત્ન કરતો હોય તો. એવો નિયમ છે કે જે માણસ જે કાર્ય માટે પરિશ્રમ કરે અને એ પરિશ્રમની સફળતા ન મળે તો એને આકુલતા થયા વગર રહે જ નહીં. આ નિયમ છે. જેમ પરિશ્રમ વધારે કરે એમ વધારે આકુલતા થાય. તો અહીંયા સીધો તો પત્તો નહીં લાગે પણ આ જાતની આકુલતા મૂંઝવણ એ ઉત્પન્ન થશે. એ દર્શન મોહને ગાળે છે ત્યાં. આ પરિસ્થિતિ દર્શન મોહને જ ગાળે છે ત્યાં. દર્શન મોહ છે એ જ આવરણ છે, જ્ઞાનને આવરણ મોહનું છે. કેમ કે જોતા જ વ્યામોહ થાય છે કે આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે, આ ઠીક છે ને આ જેવું જોવે એ ભેગો જ વ્યામોહમાં આવે છે. એટલે જ્ઞાન તો ચોખ્ખું મધ્યસ્થ તટસ્થ તો રહેતું જ નથી. માત્ર જ્ઞાતા ભાવે જે મધ્યસ્થ તટસ્થ રહેવું જોઈએ, જુદું રહેવું જોઈએ. એના બદલે આ ઠીક છે ને આ ઠીક છે, આ સારું છે ને આ ખરાબ છે એમ જાણતા જ કરે છે. મારું છે ને મારું નથી જેમાં મારાપણાની કલ્પના કરી છે, જાણતા જ મારું છે એમ જાણે છે. એ સિવાય નમનાને જાણતા જ મારું નથી એમ જાણે છે. એટલે તારું મારું કર્યા વગર રહેતું નથી. એટલે એ જ પ્રકારનો જે વ્યામોહ છે એ જ્ઞાનની સાથે ઉભેલો છે. ભળીને જાણે પછી એમાંથી બધું જન્મે છે. દોષની પરંપરા તમામ એમાંથી જન્મે છે. વ્યામોહ થાય છે એમાંથી દોષની પરંપરા ઊભી થાય છે. આ રીતે ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઊભો થાય છે કે ક્યાંય ચેન ન પડે, ઊંઘ પણ ઉડી જાય. જેમ બીજી ચિંતામાં ઊંઘ ઉડી જાય છે એમ એક વાર આત્માને શોધવા નીકળેલો એની ઊંઘ પણ બગડે. જ્યાં સુધી એને પત્તો અંદરમાં ન લાગે ત્યાં સુધી એનું જે ચેન નથી એને લઈને એને ઊંઘ આવતી નથી. ઊંઘ પણ ઉડી જાય અથવા ઘટી જાય, ઓછી થઈ જાય. અને અંદરમાં વૃત્તિ સ્વરૂપ શોધમાં જ ફેર્યા કરે એવો ઉપાડ આવે છે પછી પત્તો લાગી જાય છે. એવો ઉપાડ નથી આવતો ને કોઈને પત્તો લાગે છે એ બનતું નથી, બની શકતું નથી. કેમ કે બીજી પરિસ્થિતિમાં ઊભો છે જીવ. પૂતગળની ભાવનામાં ઊભો છે, પૂતગળના રસમાં ઊભો છે, પૂતગળની મહિમામાં ઊભો છે. એને આત્માથી વિમુખ થઈને ઊભો છે. વિમુક્તા તો છોડવી પડે. ત્યારે દ્રવશ્રુત ઉપરથી પણ લક્ષ હટીને, હવે દ્રવશ્રુતમાં એ વાત છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે, આત્માનું લક્ષણ જ્ઞાન છે, આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. ત્યારે એ દ્રવ કહેનાર જે દ્રવશ્રુત છે એના ઉપરથી પણ લક્ષ હટીને તેનું જે વાચ્ય છે, વાચક શબ્દનું જે વાચ્ય પોતે જ છે, જે વાચ્ય પોતાનું સ્વરૂપ છે તેના ઉપર એનું લક્ષ જાય. આ ફેરફાર આ થાય છે. વાચક સાકર શબ્દ વાચક છે એનું વાચ્ય સાકર છે. તો જે સાકરને જાણે છે એ સાકર શબ્દ કહેતા શબ્દ ઉપર ધ્યાન નહીં રહે, પદાર્થના જ્ઞાનમાં સીધો પ્રતિભાસ આવશે. એમ, આત્મા એમ કહેતા, જ્ઞાન એમ કહેતા, એ જ્ઞાન શબ્દ ઉપર લક્ષ નથી, સીધો જ્ઞાન જે જ્ઞાન સ્વરૂપે આત્મા છે એના ઉપર લક્ષ દેવું, વાચ્ય ઉપર લક્ષ દેવું, તેના ઉપર લક્ષ જાય. આવી જિજ્ઞાસુની ભૂમિકાના કાળમાં જો એક વિશેષ વાત અહીંયા એ છે કે આવી જિજ્ઞાસા હોય અને એ કાળમાં જો કોઈ પ્રત્યક્ષ જ્ઞાની સત્પુરુષનો યોગ મળે તો તે બહુ મહદ ભાગ્ય છે, અથવા ત્યાં એને થોડું સહેલું પડે છે. આ અઘરું કાર્ય છે, અનાદિથી અજાણ્યું કાર્ય છે, જે અઘરું લાગે છે એ ત્યાં સહેલું પડે છે. સહેલું થવાના કારણ પણ એ છે કે એને જે સત્પુરુષ પ્રત્યેનો જે બહુમાન અથવા મહિમાનો ભાવ છે એ પણ દર્શન મોહ નીકાળનારો છે. એટલે જે અવરોધક કારણ છે એ દર્શન મોહ છે, જ્ઞાનને એ અવરોધક કારણ સત્પુરુષની સમીપતાની અંદર બહુ સહેલાઈથી માત્ર સત્પુરુષના અનુરાગથી જે ગળવા લાગે છે. આ એક વિશેષ વાત છે. એટલે શ્રીમદજીએ એવી વાત કીધી છે કે પ્રત્યક્ષ સત્પુરુષ હોય અને એનાથી વિમુખ વર્તવાનું થાય તો ત્યાં અનંતાનુબંધી કષાયની તીવ્રતા હોય તો જ થાય. બીજું પડતું સામે રજૂ કરી દીધું છે. શ્રીમદજીએ તો આ વિષય ઉપર બહુ ભાર દીધો છે, છતાં વિચિત્રતા એ છે કે એમના અનુયાયી ગણોમાં એ વિષયની જેટલી જાગૃતિ હોવી જોઈએ, શોધ હોવી જોઈએ, પ્રગટ સત્પુરુષ કોઈ છે કે નહીં હોય તો એને ખોળવા જોઈએ, શોધવા જોઈએ, ઓળખવા જોઈએ, એ વિષય ત્યાં નથી. જેમ કહ્યું કે આત્મ સ્વરૂપની ભાવના આત્માને પ્રાપ્ત કરે છે, તો શ્રીમદજીએ તો ત્યાં સુધી લીધું કે આત્મ સ્વરૂપની ભાવના આત્માને પ્રાપ્ત કરે તો અનુભવ પ્રથમ અનુભવમાં પ્રાપ્ત કર્યો, પણ આત્મ સ્વરૂપની ભાવના તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, તો એનું રટણ ચાલુ કરી દીધું. ધૂન બોલે એની આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, આત્મ ભાવના ભાવતા જીવ, પણ ભાવના ભાવવાની છે, આનું ક્યાં રટણ કરવાનું છે. એમ એ પત્રો વારંવાર વાંચે, પત્રો વાંચીને ખૂબ શ્રીમદજીનો ખૂબ બહુમાન કરે, પણ પ્રગટ સત્પુરુષનું અંદર લખ્યું છે એ બાબતમાં એ દિશામાં કોઈ પ્રયત્ન ન કરે. આ તો કેવી વિચિત્રતા છે. થિયરી પણ પ્રેક્ટિકલ ક્યાંય પીડ્યો રહી એમ, એને કાંઈક પ્રેક્ટિકલ સાથે મેળ હોવો જોઈએ થિયરીને, કારણ કે થિયરી પ્રેક્ટિકલ માટે છે, થિયરી થિયરી માટે નથી, થિયરી પ્રેક્ટિકલ માટે છે. આત્મ ભાવના માવાને બદલે એ ગાવાનું શરૂ કરી દે અને એનું જ રટણ ચાલુ રાખે, એની ધૂન કરી નાખે, આત્મ ભાવના નથી કાંઈ. એ તો ત્રિકાળીને ઓળખીને એની ભાવનામાં આવવાની વાત છે કેવળ જ્ઞાનમાં, તો ભાવના એટલે એકાગ્રતામાં આવવાની વાત છે. એમ સત્પુરુષનો મહિમા કર્યો તો અત્યારે કોઈ આવો સત્પુરુષ જ્ઞાની મળે કે નહીં, પ્રત્યક્ષ કોઈ યોગ છે કે નહીં, એ શોધનો વિષય થવો જોઈએ. હા, સહેલું પડી તો સહેલું પડે. આવી જિજ્ઞાસુની ભૂમિકાના કાળમાં જો પ્રત્યક્ષ જ્ઞાની ગુરુનો યોગ મળે તો તે મહદ ભાગ્ય છે, કેમ કે આ તો પૂર્વકર્મનો અહીંયા ઉદય છે. આવો યોગ થવો એ પૂર્વકર્મનો ઉદય છે. કારણ કે કેમ મહદ ભાગ્ય કહ્યું કે પાત્રતાવશ પરમ સતના દાતાર પ્રત્યે મુમુક્ષુ જીવને અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે. પાત્રતા વશે એને એમ લાગે છે કે આ પરમ સતને બતાવે છે, પરમ સતનો નિર્દેશ કરે છે, પરમ સતને સંભળાવે છે, પરમ સતને પ્રગટ બતાવી રહ્યા છે, નથી દેખાતું તો મારો દોષ છે, પણ એ બતાવી રહ્યા છે એ વાત તો નથી છે, તો એના પ્રત્યે એને અત્યંત બહુમાન, સામાન્ય બહુમાન નહીં પણ અત્યંત બહુમાન અને અત્યંત ભક્તિના પરિણામ થઈ આવે છે. અને પૂરી અર્પણતા ઉત્પન્ન થવાથી, એ પૂરી અર્પણતા ઉત્પન્ન થવાથી એક બાજુની પૂરી અર્પણતા અન્ય સર્વ વિષયોના પરિણામમાં નિરસપણું પામે છે. આ એક કુદરતી વાત છે, ઓટોમેટિક જ બીજા વિષયમાં એને નિરસપણું આવે. એ જ્યાં પ્રગટ સતની પાછળ અર્પણતા વધી ગઈ એટલે બીજા વિષયો છૂટી જાય છે ઓટોમેટિક. એટલે જે જ્ઞાનને મલિન થવાના જે અસત પ્રસંગો છે એની અંદર સીધો ફેર પડ્યો, સતનો મહિમા કરવા જતાં દર્શનનો નબળો પડ્યો, અને અસત પ્રસંગો ઘટતા દર્શનમાં તીવ્ર થવાની પરિસ્થિતિ છૂટી ગઈ. સામે અત્યંત ભક્તિ બહુમાન અને પૂરી અર્પણતા ઉત્પન્ન થવાથી અન્ય સર્વ વિષયોમાં પરિણામ નિરસપણાને પામે છે. આ રીતે આત્મહિતની અભિલાષા પૂર્વક રાગરસમાં નિરસ થવામાં, બીજી રીતે નહીં, રાગથી નિરસ વૈરાગ થવામાં શુકલ્યસેના પરિણામ કરે છે દ્રેવલિંગી. રાગથી નિરસ થાય છે એટલે શુકલ્યસેના પરિણામ કરે છે, પણ આત્મહિતની અભિલાષા, આત્મહિતની ભાવના, આત્મહિતના લક્ષ્ય જો રાગરસમાં નિરસ થવામાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ એક અદ્ભુત નિમિત્ત છે, સાધારણ વાત નથી. આ બહુ મહત્વનો વિષય છે અહીંયા આગળ, એટલા માટે એક બીજું પ્રકરણ એટલા માટે લખ્યું છે કે આ વિષયની અંદર જો ખ્યાલ ન રહે તો પણ એમને ઓઘે ઓઘે ચાલવાનું બને છે અને કામ ન થાય. એક અદ્ભુત નિમિત્ત છે અને તેથી તે ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય છે. એ જ્ઞાનની નિર્મળતામાં પોતાના જ જ્ઞાનનો સ્વભાવ વ્યક્ત છે એને સમજમાં આવે છે. ત્યાં સુધી એને સ્વભાવ સમજમાં આવતો નથી. આ પ્રકારે સમ્યત્વની પૂર્વ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય તો સ્વરૂપ અવભાસે છે, તે સિવાય સ્વરૂપનું ભાવભાષણ થઈ શકતું નથી. બુદ્ધિ ગમે એટલી શાસ્ત્રમાં કામ કરતી હોય, ગમે એટલો ઉઘાડ હોય તો પણ એ સ્થૂળ ઉપયોગ હોય છે, અંગ પૂર્વધારી હોય છે જીવો, અગિયાર અંગ ને નવ પૂર્વ સુધી, પણ ઉપયોગ સ્થૂળ છે. હવે વિષય થોડો વધારે ચર્ચો છે આમાં કે અનાદિથી જીવને રાગ ને રાગના વિષયમાં સુખાનુભવ સુખના વિશ્વાસ સહિત છે. શું પરિણામ ઉંડપ છે કે રાગ જીવને રૂચે છે, અનાદિથી રાગની રૂચિમાં પીડ્યો છે, રાગની રૂચિમાં પીડ્યો હોવાથી જે તે પ્રકારનો ઉદયમાન રાગ હોય એના વિષયમાં પણ એને સુખનો અનુભવ થાય છે. માત્ર સુખનો અનુભવ થાય છે એમ નહીં, સુખનો વિશ્વાસ છે, સુખની પ્રતીતિ સહિત સુખનો અનુભવ થાય છે, એટલે એ છૂટતું નથી. કેમ જીવને રાગની અરુચિ થતી નથી ને રાગની રુચિ રહે છે, કે સુખ અને સુખનો વિશ્વાસ બે પીડ્યું છે, ત્યાં નિર્ણય પીડ્યો છે, અને એ અનાદિથી જીવને એમને એમ છે. એ પરિસ્થિતિમાં કોઈ રીતે એને આત્માની ઓળખાણ થઈ શકે નહીં. પરંતુ ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે, જે ઉપર જે વાત લીધી એમાં જે ભૂમિકાની નિર્મળતા થઈ, એ નિર્મળતાને કારણે આ વિશ્વાસમાં તિરાડ પડે છે. વિશ્વાસ તો નિર્ણય થશે ત્યારે છૂટશે, પણ પહેલો શંકા પડી જાય છે. જેમ કોઈ માણસ સાથે ઘનિષ્ઠ સંબંધ હોય, છ છતાં એ જ માણસ એનું અહિત કરે છે એવું જ એવી જયારે એને શંકા પડે ત્યારે એને પહેલા સંબંધ નહીં, સંબંધ તો રહી જાય છે પણ તિરાડ વાળો સંબંધ થઈ ગયો, ત્યાં તિરાડ પડી ગઈ, એ પહેલી વહેલી તિરાડ અહીંયા ઊભી થાય છે કે અરે જે રાગમાં મને સુખાનુભવ છે, જેમાં મને સુખનો વિશ્વાસ છે, પ્રતીતિ છે, સુખ સુખ નથી, ગડબડ છે કઈ કઈ, આમાં આત્માનું અહિત થાય છે, આ સુખનો અનુભવ લેતા આત્માનો અહિત થાય છે, આ વિશ્વાસમાં નિર્ણયમાં તિરાડ પડે છે અને અંતરમાં પોતાના પરિણમતા ભાવોનું સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ થતા આ સુખ નથી પણ કલ્પના માત્ર છે, સુખની કલ્પના માત્ર છે તેમ તેને સમજાવવા લાગે છે, થોડું સમજમાં આવે છે, ઝાંખી થવા માંડે છે કે આ સુખ નથી પણ સુખ સંબંધીની એ કલ્પના કરી છે, અહીંયા સુખ નથી એમ વિચારથી સમજાય છે, એમ નથી લીધું, અહીંયા અવલોકન કરે છે ત્યારે એને એ વાત સમજાવવા માંડે છે, એટલે એમાં પણ શું છે પ્રેક્ટિકલ આવી ગયું, પોતાના ચાલતા પરિણામ છે એની અંદર એનું અવલોકન ચાલુ થયું કે ખરેખર સુખ છે કે કાંઈક ગડબડ છે આમાં, એ જ્યાં એનો વિશ્વાસ ખૂટ્યો એટલે એને સમજાવવા માંડ્યું કે નહીં નહીં આમાં કલ્પના કરવામાં આવે છે, ખરેખર સુખ નથી, હા સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ એટલે વારંવાર થવું એને અભ્યાસ કહે છે, વારંવાર અવલોકન થવું અને સૂક્ષ્મ અવલોકન થવું બારીકાઈથી જોવું કે આમાં ખરેખર શું છે, ખરેખર શું છે, આમ તો શું છે કે જીવને રાગના રાગ રસને લઈને જ્ઞાનમાં કાંઈ જેવું છે એવું ન દેખાય, જેનો રસ છે એમાં જ્ઞાન તણાઈ જાય છે, એ પ્રવાહમાં તણાઈ જાય છે અને ખરેખર વસ્તુ સ્થિતિ ખરેખર શું છે એ સમજમાં આવતી નથી, જ્ઞાન પણ જરાક છેટું એ જ્ઞાન તટસ્થ થાય કે ખરેખર છે શું આમાં, તો હોય એવું દેખાય કે જ્ઞાનનો અરીસા જેવો સ્વભાવ છે, દર્પણ જેવો એનો સ્વભાવ છે, જ્ઞાન દેખાય છે, જો અવલોકનમાં આવે એટલે સીધો રાગ રસ તૂટે છે, મારે તો આનું જાણવું છે કે ખરેખર શું, તો અહીંયા રાગ રસ તૂટે છે, ઉદયમાં જે રસ રેડાતો હોય એ રાગ રસ તૂટે છે એટલે તરત એને સમજાવવા લાગે છે કે આમાં કલ્પના શું છે અને સાચું શું છે, આ રીતે માત્ર ઉપલક વિચારથી નહીં પરંતુ અવલોકનથી સમજવાની પદ્ધતિએ આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુળતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે, જે આપણે વિષય ચાલે છે એ ચાલશે આમાં રચનામાં કે રાગમાં દુઃખ લાગવું જોઈએ, તો દુઃખ લાગવું જોઈએ એ વાત સારી લાગે છે પણ દુઃખ લાગતું નથી આ એક હકીકત છે, તો ક્યારે લાગવાનું શરૂઆત થાય કે જો એ અવલોકનમાં આવે તો, અવલોકન શું છે કે ચાલતા અનુભવનો વારંવારનો પરિચય છે, કોઈ પણ વસ્તુ પરિચયથી ઓળખાય છે, તમને બીજો ખ્યાલ ન હોય પણ જે સાયન્સમાં રિસર્ચ કરે છે રિસર્ચ માઇન્ડેડ પીપલ હોય છે, હવે કોઈ અજાણ્યો પદાર્થ હોય એને નક્કી કરે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, તો એનો સ્વભાવ નક્કી કરવો પડે છે, તો એને જુદા જુદા પદાર્થો સાથે એને ટ્રીટ કરે છે, આ પદાર્થ સાથે એનું શું રિએક્શન, આ પદાર્થ સાથે શું રિએક્શન, આ પદાર્થ સાથે શું રિએક્શન, આ પદાર્થ સાથે શું, એટલે એના જુદા જુદા તત્વો જ હોય છે, એટલે એસિડ સાથે શું છે, આલ્કલી સાથે શું છે, ફલાણું શું છે, આની સાથે શું છે, એના ટેસ્ટ કરવામાં આવે છે, એના ઉપરથી પદાર્થમાં જે ગુણધર્મો છે એનું સ્વરૂપ નક્કી થઈને પદાર્થનું સ્વરૂપ ચોક્કસ થાય છે કે આ ફલાણો પદાર્થ છે, તો એ પદાર્થ ઉપરના વારંવાર નો જે પ્રયોગ છે એ પદાર્થ નો પરિચય આપે છે જ્ઞાન ને. તો હવે જ્ઞાન ને જોઈ શકતું નથી અત્યારે કે ભાઈ મને જ્ઞાન તો જ્ઞાન નથી પકડતું, પણ રાગ તો તને પકડાય છે ને, તો રાગ નું તો અવલોકન તો કર, ત્યાં શું કરવા થયો, એમાંથી થયો, એમાં શું ખાટું છે, ખોટું દુઃખ છે, સુખ દુઃખ ખોટું છે, હાચું છે, કલ્પના છે, શું છે ખરેખર. વારંવાર નું અવલોકન થાય તો એને રાગ નો એટલો પરિચય થાય છે કે રાગમાં જે આકુલતા રહી છે ને જે દુઃખનું લક્ષણ છે એ આકુલતા રૂપ દુઃખ એના પર્યાયના અનુભવ રૂપ હોવાથી એ એને લાગે છે, એ દુઃખ એને જણાય આવે છે કે આમાં રાગની આકુલતાની દુઃખ આમાં છે, દુઃખ સમજાય છે. ભલે સુખ ન સમજાય તો એ દુઃખ સમજાય છે, દુઃખ લાગવા માંડે છે, અહીંથી સમજાય છે. આ રીતે અવલોકનથી સમજવાની પદ્ધતિ એ આગળ વધતા મુકશું ને, એમાં એ પદ્ધતિ એ આગળ વધતો છે. રાગમાં આકુલતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહણ એટલે પૂર્વે કરેલી કલ્પના, ગ્રહણ કરેલી કલ્પના અને ભ્રમણાથી તેમાં સુખ લાગતું હતું, તેમાં ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનું શરૂ થાય છે. અહીંથી મૂળમાંથી ફેર પડે છે, આ પાયાનું કામ અહીંથી શરૂ થાય છે કે રાગમાં દુઃખ લાગે છે. એટલે રાગની અરુચિ થવાનું કારણ એક ઊભું થયું, જે રાગની રુચિ હતી અનાદિથી એ રાગની અરુચિનું કારણ અહીંયા ઊભું થયું. અરુચિનું કારણ ઊભું થયું તો એમાં જે રસ વધીને જે જ્ઞાન મેલું થતું હતું એ પ્રકારનું બંધ થયું. એટલે જ્ઞાન પછી તો નિર્મળતાને વધારે છે, એ પ્રકાર આપોઆપ ઊભો થાય છે.
ભગવાન જય પરમ કૃપાલ સંતાન જય.